એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવી અનોખી સફર પર નીકળવાના છીએ, એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે બહારની દુનિયાના સાહસ અને અંદરની ગહન શોધને જોડે છે. પુસ્તક છે પીટર મેથિસનનું ધ સ્નો લેપર્ડ. આપણે એને બરફના ચિત્તાની આધ્યાત્મિક યાત્રા કહી શકીએ.
હા, બિલકુલ. અને આ છે ને ખાલી હિમાલયના પહાડોનું વર્ણન નથી, જરાય નહીં. આ તો એક ઊંડી અંગત યાત્રા છે. મતલબ બહારના લેન્ડસ્કેપ અને અંદરના મનના ભાવ જાણે એક થઈ જાય છે. લેખક નીકળે છે હિમચિત્તાની શોધમાં, પણ ખરેખર તો એ પોતાના દુઃખ, પોતાના અસ્તિત્વના અર્થની શોધ બની જાય છે.
અને આજકાલના સમયમાં જ્યાં આપણે બધા ટાર્ગેટ પાછળ દોડીએ છીએ, ત્યાં આ વાત કેટલી મહત્વની છે. નહીં, આપણે પેલું લક્ષ્ય જોઈએ છીએ, પણ ત્યાં પહોંચવાનો રસ્તો, એ પ્રક્રિયા, એ કેટલી બદલી નાખે છે આપણને ભૂલી જઈએ છીએ. આ પુસ્તક એ જ યાદ અપાવે છે, યાત્રાનું મહત્વ અને જે મળે એનો સ્વીકાર.
સાચી વાત. પ્રવાસ, પ્રકૃતિ, આધ્યાત્મ, ફિલોસોફી, બધાનો એક અનોખો સંગમ છે આ પુસ્તક. વિચારતા કરી મૂકે એવું.
તો આવા અસાધારણ પુસ્તક પાછળના લેખક પીટર મેથિસન વિશે પણ થોડું જાણવું જરૂરી છે. એ પણ એટલા જ અસાધારણ હતા, ખરું ને?
ચોક્કસ. પીટર મેથિસન એટલે 1927થી 2014 સુધી એ ખરેખર બહુમુખી પ્રતિભા હતા. એક બાજુ જાણીતું સાહિત્યલિક મેગેઝિન ધ પેરિસ રિવ્યૂ એના સહસ્થાપક અને એક સારા નવલકથાકાર, તો બીજી બાજુ દુનિયાના ટોચના પ્રકૃતિ લેખકોમાં એમનું નામ ગણાય. અને સૌથી મોટી વાત ખબર છે, એમને ફિક્શન અને નોન ફિક્શન બંને માટે અમેરિકાનો નેશનલ બુક એવોર્ડ મળેલો. આવું ભાગ્ય જ બને છે.
અરે વાહ, સાહિત્ય અને પ્રકૃતિ વિજ્ઞાન આ બે અલગ દુનિયાને જોડવી એ જ મોટી સિદ્ધિ કહેવાય.
અને એમની ખાસિયત એ હતી કે આ બંને સાથે તેઓ ઝેન બૌદ્ધ ધર્મની ઊંડી સમજને પણ વણી લેતા. ઘણા વર્ષોથી તેઓ ઝેન બૌદ્ધ ધર્મના ગંભીર અભ્યાસુ હતા. અને આ પુસ્તક જે યાત્રા વિશે છે એ 1973માં થઈ. એના થોડા સમય પહેલાં જ એમના પત્ની ડેબોરા એમનું કેન્સરથી મૃત્યુ થયું હતું. એટલે સમજો કે આ યાત્રા ખાલી પ્રકૃતિનો અભ્યાસ નહોતી, એમના માટે આ એક અંગત શોકમાંથી બહાર આવવાનો, શાંતિ શોધવાનો પ્રયાસ પણ હતો. આ બધું ભેગું થયું, અંગત દુઃખ, આધ્યાત્મિક શોધ અને પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા, એનાથી જ પુસ્તકને આટલું ઊંડાણ મળ્યું છે.
સમજાયું. તો પુસ્તકની મુખ્ય વાત શું છે? આ બરફના ચિત્તાની આધ્યાત્મિક યાત્રામાં શું છે?
જુઓ, આ પુસ્તક એટલે 1973ના પાનખરની વાત. નેપાળનો ડોલ્પો પ્રદેશ, બહુ જ દૂર, બહુ જ દુર્ગમ. ત્યાં મેથિસેને લગભગ 2 મહિના 250 માઇલની પગપાળા યાત્રા કરી. એમની સાથે હતા પ્રખ્યાત જીવવિજ્ઞાની જ્યોર્જ શેલર. શેલરનો મુખ્ય હેતુ હતો હિમાલયન બ્લુ શીપ એટલે કે ભરલ, એનો અભ્યાસ કરવો.
અચ્છા, અને મેથિસેન એમનો હેતુ શું, આ જ હતો કે કંઈક અલગ?
હા, શેલરનો હેતુ તો વૈજ્ઞાનિક હતો, પણ મેથિસેનનો એક બીજો વધુ અંગત હેતુ પણ જોડાયેલો હતો. એ હતો પેલો ભરલનો શિકારી, અત્યંત દુર્લભ, લગભગ રહસ્યમય બની ગયેલો હિમચિત્તો. એની બસ એક ઝલક મળી જાય એવી આશા. પણ જેમ જેમ પુસ્તક આગળ વધે ને તેમ સમજાય કે આ બાહ્ય શોધ કરતાં વધારે તો આંતરિક શોધ બની રહી છે.
અને પુસ્તક લખાયું છે ડાયરીની જેમ, બરાબર? રોજની ઘટનાઓ, પ્રકૃતિની નોંધો અને સાથે એમના વિચારો, યાદો, સપના.
બરાબર, ડાયરી ફોર્મેટમાં છે. રોજિંદી ઘટનાઓ, વનસ્પતિ પ્રાણીઓની નોંધો, એની સાથે એમની યાદો, એમના સપના, ચિંતાઓ અને ઝેન દર્શન પરના એમના વિચારો, બધું વણાયેલું છે. અને એમાં શાયલરની તર્કવાળી વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને મેથિસેનની અનુભૂતિવાળી આધ્યાત્મિક દ્રષ્ટિ, એ બંને વચ્ચેનો તફાવત અને છતાં એકબીજા માટેનો આદર, એ પણ સરસ રીતે દેખાય છે. જાણે કહેવાતું હોય કે દુનિયાને સમજવા તર્ક અને અંતર્જ્ઞાન બંને જોઈએ. અને પેલો હિમચિત્તો એ પછી ખાલી પ્રાણી નથી રહેતો, એ તો શુદ્ધ અસ્તિત્વનું પ્રતીક બની જાય છે, વર્તમાન ક્ષણમાં જીવવાનું પ્રતીક.
ચાલો, તો આ યાત્રાના જે મુખ્ય પડાવ છે અને એમાંથી જે શીખવા મળે છે એના પર થોડી વધુ વાત કરીએ. શરૂઆત કેવી રહી આ યાત્રાની?
શરૂઆત થાય છે કાઠમંડુ અને પોખરાથી. બધી તૈયારીઓ, પરવાનગીઓ મેળવવી, એ બધું. પછી કાલી ગંડકીની ઊંડી ખીણમાંથી પદયાત્રા શરૂ થાય છે. અહીં શરૂઆતથી જ સ્પષ્ટ છે કે બે હેતુ છે, શેલરનું સંશોધન અને મેથિસેનની ખાનગી તીર્થયાત્રા. પત્નીના મૃત્યુનો શોક સતત એમની સાથે છે અને ઝેન અભ્યાસ એ શોકને સમજવા, એની સાથે કામ પાર પાડવાનું એક સાધન બને છે. આ પહેલો તબક્કો એટલે જાણે જાણીતી દુનિયા છોડીને એક પ્રાચીન મૂળભૂત વાસ્તવિકતામાં પ્રવેશવાનો. ભૌતિક યાત્રા તરત જ આંતરિક સંઘર્ષને દેખાડવા માંડે છે.
અને પછી જેમ જેમ ઉપર ચડતે જાય, ઊંચાઈ વધે, તેમ તેમ મુશ્કેલીઓ પણ વધી હશે ને? આરોહણનો તબક્કો કેવો હતો?
હા, ખૂબ જ કઠિન. ઊંચા પહાડી ઘાટ એટલે પાસ 17,000 ફૂટ જેવા. થીજવી દેતી ઠંડી, ઓક્સિજન ઓછો, રસ્તા ખતરનાક, લેન્ડસ્કેપ પણ બદલાય છે. લીલા જંગલોમાંથી સીધા ખડકો, બરફ અને બસ આકાશ. પણ રસપ્રદ વાત એ છે કે આ જે શારીરિક કષ્ટ છે ને, એ એક જાતનું શુદ્ધિકરણ બની જાય છે. મેથિસનની નોંધો વધુને વધુ અંદરની તરફ વળે છે. શરીર જ્યારે ટકી રહેવા લડતું હોય ત્યારે મન વધુ સજાગ બને છે, વર્તમાનમાં રહેવું પડે છે.
આ જ તબક્કે તેઓ તિબેટીયન બૌદ્ધ સંસ્કૃતિના સંપર્કમાં પણ વધુ આવે છે, ખરું ને?
બરાબર. દૂર દૂર આવેલા મઠ એટલે કે ગોમ્પા ત્યાં જાય છે, લામાઓને મળે છે. અને શે નામની જગ્યાએ આવેલો પેલો ક્રિસ્ટલ મઠ, એ તો જાણે એમની આધ્યાત્મિક યાત્રાનું લક્ષ્ય બની જાય છે. અહીંયા છે ને, વર્તમાન ક્ષણમાં જીવવું એ ખાલી ફિલોસોફી નથી રહેતી, એ તો ટકી રહેવા માટે જરૂરી બની જાય છે. દરેક પગલું ધ્યાન માંગી લે છે, જાણે પહાડો શીખવતા હોય કે બધું છોડી દો, બોજ ઉતારી દો, અનાશક્તિનો પાઠ.
અને પછી આવે છે યાત્રાનું કેન્દ્ર, શે ગોમ્પા અને હિમચિત્તાની અસલી શોધ.
હા બરાબર, આ યાત્રાનું હાર્દ છે. શેલર તો પોતાના કામમાં, બરલના અભ્યાસમાં વ્યસ્ત છે. મેથિસેન પણ એમની સાથે જોડાય છે. આસપાસના વન્યજીવનનું, ભરલ, ગીધ, તિબેટીયન વરુ, એ બધાનું સુંદર વર્ણન કરે છે. પણ એમનો મુખ્ય સમય ધ્યાનમાં અને અવલોકનમાં જાય છે. હિમચિત તો દેખાતો નથી, પણ એની હાજરી સતત વર્તાય છે. બરફમાં તાજા પગલા દેખાય, ક્યાંક શિકારના અવશેષ મળે, એ જાણે એક શક્તિશાળી ગેરહાજરી છે. અહીં શેમાં રાહ જોવી અને નિરીક્ષણ કરવું એ મેથિસેન માટે ઊંડા ધ્યાનની પ્રક્રિયા બની જાય છે. એ વિશાળ શાંતિમાં એ પોતાના અહંકાર, પોતાની આસક્તિઓ, પોતાના દુઃખનો સીધો સામનો કરે છે.
એટલે એમ કોને કે ચિત્તાને શોધવાની ક્રિયા જ એક પ્રકારનું ધ્યાન બની ગઈ?
હા, કંઈક અંશે એવું જ. અને ધીમે ધીમે એમને સમજાય છે કે હિમચિત્તો કોઈ પકડવાની વસ્તુ નથી, એ તો અસ્તિત્વની એક એવી સ્થિતિ છે જે કદાચ ત્યારે જ અનુભવાય જ્યારે તમે પ્રયત્ન કરવાનું છોડી દો, બસ હોવા પર ધ્યાન આપો. એને શિકારની જેમ શોધી ન શકાય, એ તો ધીરજ અને કૃપાથી જ મળે, જો મળે તો.
અને અંતે પરત ફરવાનો સમય, શું થયું? એમને ચિત્તો દેખાયો ખલો?
ના. અને એ જ આ પુસ્તકની સૌથી મોટી, કદાચ ક્લાઇમેક્સ જેવી ક્ષણ છે. શે છોડવાના લગભગ છેલ્લા દિવસે મેથિસેન ધ્યાનમાં બેઠા હોય છે ત્યારે શેલર આવે છે અને સાવ સહજતાથી કહે છે, અરે મેં હમણાં જ દૂર એક ચિત્તો જોયો. મેથિસેન એક ક્ષણ ચૂકી જાય છે, પણ એમને નિરાશા નથી થતી. એમને એક ઊંડી સ્વીકૃતિ અને આનંદનો અનુભવ થાય છે, જાણે કે ભલે મેં ન જોયો પણ એ અસ્તિત્વ ધરાવે છે, એ જ બસ છે.
અરે બાપરે, આ તો ખરેખર ધારણા કરતા સાવ ઉલટું પરિણામ કહેવાય.
બિલકુલ, એકદમ એન્ટી ક્લાઇમેક્સ. પરતયાત્રા ઝડપી છે, શિયાળો શરૂ થઈ ગયો છે, સામાન ઓછો થઈ ગયો છે, પણ મેથિસેન હવે બદલાયેલા માણસ છે. એમણે કદાચ ચિત્તો શોધ્યો નથી, પણ એમણે ઘણું બધું પામ્યું છે. સ્વીકૃતિ શું છે, શોધનો અસલી અર્થ શું છે, અને આપણે જે જોઈએ છીએ અને જોનાર પોતે, એની વચ્ચેનો ભેદ ખરેખર તો ભ્રમ છે, આ બધું એ શીખ્યા છે. યાત્રાનો અંત કોઈ ભવ્ય સિદ્ધિથી નથી થતો, પણ એક આંતરિક શાંતિ, એક સમાધાનથી થાય છે. સમજાય છે કે ખરી યાત્રા તો અંદરની હતી, પહાડો તો ખાલી એક નિમિત્ત હતા.
આ આખી વાતમાંથી ઘણા ઊંડા સંદેશાઓ મળે છે. મુખ્ય વિષયો કયા કહી શકાય આ પુસ્તકના?
પહેલો અને સૌથી સ્પષ્ટ છે આંતરિક અને બાહ્ય યાત્રાનો સંગમ. કેવી રીતે આપણો શારીરિક પ્રવાસ આપણા મન અને આત્માની યાત્રાને પ્રતિબિંબિત કરે છે. આ આપણા રોજિંદા જીવનમાં પણ લાગુ પડે છે, નહીં? આપણી કારકિર્દી, સંબંધો, એ બધી બાહ્ય યાત્રાઓ છે, પણ એની સાથે આપણી અંદરની વૃદ્ધિ કેવી રીતે જોડાયેલી છે, એ વિચારવા જેવું છે.
સાચી વાત.
બીજો મુદ્દો પેનો વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય. શાઇલરનો તર્ક અને મેથીસેનની અંતર્જ્ઞાન બંને જાણે સાથે ચાલે છે.
બરાબર, બંને એકબીજાના પૂરક છે, વિરોધી નહીં. આ બતાવે છે કે દુનિયાને પૂરી સમજવા માટે ખાલી બુદ્ધિ નહીં, અંતસ્ફૂર્ણા પણ એટલી જ જરૂરી છે. આપણે પણ આપણા નિર્ણયોમાં આ બંનેનો ઉપયોગ કરી શકીએ.
અને ત્રીજું, પેલી શોક અને સ્વીકૃતિની પ્રક્રિયા. પત્નીના મૃત્યુનો શોક આખી યાત્રામાં સાથે છે.
હા, પુસ્તક એ દેખાડે છે કે દુઃખથી ભાગવા કરતાં એનો સામનો કરવો, એને સમજવો અને છેવટે સ્વીકારવો, એ જ સાચો રસ્તો છે સાજા થવાનો. અને પ્રકૃતિ, પેલી કઠિન પરિસ્થિતિઓ, એ આમાં મદદ કરે છે.
અને ચોથો મુદ્દો જે મને બહુ ગમ્યો એ છે પેલો હેમચિત્તો અને વર્તમાન ક્ષણ.
હા, દુર્લભ વર્તમાન ક્ષણનું મહત્વ. ચિત્તો એ શુદ્ધ અનાસક્ત વર્તમાનનું પ્રતીક છે, જેને તમે પકડી ન શકો, બસ અનુભવી શકો. આજની જે ભાગદોડ છે એમાં થોડીવાર ઊભા રહીને આ ક્ષણમાં પૂરેપૂરા હાજર રહેવું એ કેટલું કિંમતી છે એ આ યાદ અપાવે છે.
અને છેલ્લો પાંચમો મુદ્દો
એ છે શોધનો વિરોધાભાસ. ઘણીવાર આપણે જે શોધવા નીકળ્યા હોઈએ એ મળે કે ન મળે એના કરતાં એ શોધની પ્રક્રિયામાં આપણે જે બનીએ છીએ, જે શીખીએ છીએ, એ વધુ મહત્વનું હોય છે. મેથીસેન ચિત્તો નથી જોતા, પણ એ નિષ્ફળતા નથી, એનાથી એમને ઊંડી સમજણ મળે છે. એટલે પરિણામ કરતાં પ્રક્રિયા પર ધ્યાન આપવાની વાત છે.
આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે યાદ રહી જાય, એવા કેટલાક વિચારો કે વાક્યો કયા છે?
એક તો પર્વતો વિશે એમણે જે કહ્યું છે એ બહુ સુંદર છે. પર્વતોનું રહસ્ય એ છે કે પર્વતો ફક્ત અસ્તિત્વ ધરાવે છે. પર્વતોનો કોઈ અર્થ નથી, તે પોતે જ અર્થ છે, પર્વતો છે. આ બહુ ઊંડી વાત છે. આપણે માણસો દરેક વસ્તુમાં કારણ અર્થ શોધીએ છીએ, જ્યારે પર્વતો એ બસ છે પોતાના શુદ્ધ અસ્તિત્વમાં. એમાંથી એક સ્થિરતા, એક સ્વીકૃતિ શીખવા મળે છે.
અને પેલું વાક્ય પણ જબરદસ્ત છે, હિમચિત્તો ન જોયા પછીનું. શું તમે હિમચિત્તો જોયો? ના. શું તે અદ્ભુત નથી?
હા, બરાબર. આ વાક્ય એ જ બતાવે છે કે ક્યારેક ન મળવું એ પણ એક આશીર્વાદ જેવું હોય છે. એ રહસ્યને જીવતું રાખે છે. જો સહેલાઈથી મળી ગયો હોત તો કદાચ એ અનુભવ આટલો ખાસ ન રહેત. ન મળવાથી એની કિંમત વધી જાય છે. આનંદ શોધમાં છે, પકડવામાં નહીં.
સ્વીકૃતિ અને શાંતિ વિશે પણ એક સરસ વિચાર છે, નહીં? બધા જીવોની કરુણાપૂર્ણ સ્વીકૃતિમાં એક ઉત્કૃષ્ટ સ્વસ્થતા, શાંત મન અને મૌન હૃદય રહેલું છે.
સાચી વાત. આનો અર્થ એ જ કે જ્યારે આપણે જીવનને જેવું છે તેવું, એના સુખ દુઃખ સાથે સ્વીકારી લઈએ છીએ, ત્યારે સાચી શાંતિ મળે છે. લડવાથી નહીં, સ્વીકારવાથી.
અને ધ્યાનનો હેતુ શું છે એના વિશે પણ એમણે કહ્યું છે.
હા, મેથીસેન કહે છે કે ધ્યાનનો હેતુ કોઈ મોટી સિદ્ધિ કે જ્ઞાન મેળવવાનો નથી. એનો હેતુ છે વર્તમાનમાં રહેવાનો, પછી ભલે એક ક્ષણ સામાન્ય હોય કે અસાધારણ. અને આ સજાગતાને પછી જીવનની દરેક નાની મોટી ઘટનામાં લઈ જવાની છે. આધ્યાત્મિકતા એટલે બસ આ ક્ષણ પ્રત્યે પૂરી જાગૃતિ.
તો આ બધા ગહન વિચારો છે, પણ આપણા રોજિંદા જીવનમાં આને કેવી રીતે ઉતારી શકીએ? થોડી વ્યવહારુ ટિપ્સ.
ચોક્કસ. પહેલું તો એ કે પરિણામ કરતાં પ્રક્રિયા પર વધુ ધ્યાન આપો. ભલે ઓફિસનું કામ હોય કે ઘરનું કે પછી કોઈ શોખ, અંતે શું મળશે એની ચિંતામાં અત્યારની મજા કે શીખવાનું ન ભૂલી જવાય. રસ્તાનો આનંદ લેવો.
બીજું, રોજની નાની ક્ષણોમાં સજાગ રહેવું. આપણે ઘણીવાર ઓટો પાયલટ મોડમાં હોઈએ છીએ, પણ ક્યારેક અટકીને આસપાસ જોવું. સવારની ચા કેવી લાગે છે, પક્ષીઓનો અવાજ કેવો છે, બસ ધ્યાન આપવું. એનાથી મન શાંત થાય છે.
ત્રીજું, મુશ્કેલીઓ કે દુઃખનો સામનો કરવો, જેમ મેથીસેને કર્યું. દુઃખથી ભાગવાને બદલે એને સ્વીકારવાનો પ્રયાસ કરવો. કદાચ પ્રકૃતિમાં ફરવા જવું, કંઈક લખવું, કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે વાત કરવી, જે પણ રીત કામ લાગે, પણ એનો સામનો કરવો જરૂરી છે.
અને ચોથું, પેલું તર્ક અને અંતર્જ્ઞાનનું સંતુલન. નિર્ણયો લેતી વખતે ખાલી આંકડા કે તથ્યો પર જ નહીં, આપણું મન શું કહે છે, આપણી અંદરની લાગણી શું કહે છે એ પણ સાંભળવું. બંનેને સાથે રાખીને ચાલવું.
અને પાંચમું, જે આજે બહુ અઘરું છે પણ જરૂરી છે, એકાંતનું મહત્વ. થોડો સમય કાઢવો, મોબાઈલ, ટીવી બધાથી દૂર, બસ પોતાની સાથે. શાંતિથી બેસવું, વિચારવું અથવા તો કશું જ ન કરવું, આ આત્મચિંતન માટે બહુ જરૂરી છે.
મારા માટે તો આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ જ છે, સ્વીકૃતિનું શાણપણ. સાચી શાંતિ આપણને જે જોઈએ છે એ મેળવવાથી નથી મળતી, પણ જે છે જેવું છે એને સ્વીકારવાથી મળે છે. પેલો ન દેખાયેલો હિમચિત્તો પણ જીવનનો એક ભાગ છે અને એ સ્વીકારમાં જ ખરી શાંતિ છે.
અને મને એ વાત બહુ સ્પર્શી ગઈ કે સૌથી મોટી યાત્રાઓ ખરેખર તો અંદરની જ હોય છે, અને પ્રકૃતિ, ખાસ કરીને એનું આવું જંગલી અણસ્પર્શ્યું સ્વરૂપ, એ આપણી અંદરની શોધ માટે એક જોરદાર અરીસા જેવું કામ કરી શકે છે. અને હા, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા ખરેખર દુશ્મન નથી, પણ સાથે મળીને આપણી સમજને વધુ ઊંડી અને સમૃદ્ધ બનાવી શકે છે, એ વિચાર પણ મને ખૂબ ગમ્યો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.